أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સુરતુલ અનકબૂત ઉપર ચાલી રહી છે કે જે કુરાન મજીદનો 29th સૂરા છે અને 69 આયતો છે. ગયા લેક્ચરમાં આપણે વિસ્તારથી ડિસ્કસ કર્યા કે કુરાન મજીદ જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે તે એક યુનિવર્સલ કિતાબ છે. આના પછી કોઈ આસમાની કિતાબ નાઝિલ નથી થઈ અને રસૂલ પણ અલ્લાહના આખરી પૈગંબર હતા અને ત્યારબાદ કોઈ પૈગંબર આ દુનિયામાં નથી આવ્યા. આ એક મોટો મોજીઝો હતો કે અલ્લાહના રસૂલ પોતાના મોઢેથી લોકોને કુરાનની આયતો સંભળાવતા. જે લોકોના દિલોમાં અલ્લાહ ઉપર ઈમાન હતું અને પૂરું યકીન હતું તેઓના કલ્બ ઉપર આ આયતો અસર કરતી હતી. અને છેલ્લે વર્સ 52માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ મુહમ્મદ, તેઓને કહી દો કે અલ્લાહ શાહિદ છે મારી અને તમારી વચ્ચે. એને ખબર છે કે આસમાનોમાં શું છે અને જમીનમાં શું છે. જેઓ ઈમાન નથી લાવ્યા તેઓ એકદમ નુકસાનમાં છે. મક્કાના જાહેર લોકો માટે આ એક ધમકી છે, એક થ્રેટ છે. કારણ કે અલ્લાહ શાહિદ છે કે રસૂલે ખુદા અને આ મક્કાના જાહેર લોકોની વચ્ચે શું થઈ રહ્યું છે. અમુક મુફસ્સિરીનું એમ કહેવું છે કે આ આયત મદીનામાં નાઝિલ થઈ હતી. યહૂદીઓના જે પાદરીઓ હતા તેની માટે આ જવાબ હતો. કારણ કે યહૂદીઓના પાદરી રસૂલને પૂછી રહ્યા હતા કે તમારી પાસે શું પુરાવો છે કે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી મોકલેલા રસૂલ છો. અને આ આયતની આખરીમાં કુફારો અને મુશ્રિકીનને પણ ચેતવણી આપી છે. હવે વર્સ 53 અને વર્સ 54 એનું હું તમને સમરી આપું છું કે જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એના રસૂલને ફરમાવે છે કે તેઓ તમારી પાસે જલ્દી અઝાબ આવે તેની માંગણી કરી રહ્યા છે. પરંતુ અઝાબ માટે એક સમય મુકરર કરવામાં આવ્યું છે. જો સમય નક્કી કરવામાં ન આવ્યું હોત તો જરૂર આ અઝાબ તેઓ ઉપર આવી જતે, અને એટલું અચાનક આવ્યું હોત કે તેનો તેમને ખ્યાલ પણ ન હોત. કાફિરોને જ્યારે અઝાબની ધમકી આપવામાં આવતી તો તેઓ ચાલુ રસૂલ ખુદા સાથે મશ્કરી કરતા કે હવે આ તમે જે અઝાબની વાત કરો છો એ અઝાબ આવશે ક્યારે. હકીકતમાં જહન્નમ જ્યારે તેઓને ઘેરી વળશે કયામતના દિવસે ત્યારે એ લોકોને ખ્યાલ આવશે કે આ અઝાબ શું છે. હવે સવાલ ઊભો થાય છે કે શા માટે આ કુદરતી અઝાબને રોકી રાખવામાં આવ્યું છે. પહેલું છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા લોકોને તોબા કરવાનો હજુ મોકો આપે છે. બીજું કે આગળ જતા કાફિરોના અમુક બચ્ચાઓ નેક પણ બની શકે છે. ત્રીજું, લોકોમાં કેટલું સબર અને તકવા છે. ચોથું, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે તૌફીક લોકોના ઉતાવળપણાથી નથી બદલતી. અને પાંચમો, અમુક ઇન્સાનના વિચારો એવા છે કે તેઓ પોતે મરી જશે પણ હકને એક્સેપ્ટ ન કરે. ત્રણ જવાબો કુરાનમાંથી અઝાબના બારામાં. પહેલું છે કે જો એક સમય અઝાબ માટે નક્કી કરવામાં ન આવ્યું હોત તો અઝાબ જરૂર તેઓને ઘેરી વળત. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાના કામોમાં ક્યારે પણ ઉતાવળ નથી કરતો જ્યારે એની હિકમાની બહારે હોય. બીજું, પણ તે અઝાબ ઓચિંતાનું પણ આવી શકે છે અને તેઓને ખ્યાલ નહીં રહે. આ અઝાબ નક્કી કરેલું જ છે, તેઓને ખબર નથી કે ક્યારે આવશે. તેઓ ગુનાના કામ કરતા જ રહેશે છેલ્લી ઘડી સુધી. અને પછી કહે છે કે જો તેઓને અઝાબનો સમય ખબર હશે તો તેઓ છેલ્લી ઘડીએ પણ હક તરફ વળી જશે. એજ્યુકેશનલ ફિલોસોફી અઝાબના બારામાં કહે છે કે અઝાબનો સમય સિક્રેટ રાખવામાં આવ્યું છે કે જેથી ગુનેગારોના દિલોમાં એક ખોફ આવી જાય અને તેઓ ગુનાહના કામ કરવાનું બંધ કરી નાખે. વહુમ લા યશઉરૂન વેન દે આર નોટ અવેર, જ્યારે એ લોકોને ખબર નથી કે અઝાબ ક્યારે આવશે. અઝાબ વીજળીની જેમ આવી શકે અને તેઓનું એ લોકોને ભાન પણ નહીં રહે. પછી ત્રીજું કહે છે કુરાન કે એ મુહમ્મદ, આ લોકો તને અઝાબની ઉતાવળ કરાવે છે. હકીકતમાં જહન્નમની આગ તો તેઓને ઘેરી વળવાની જ છે. દુનિયાની આફત રોકી શકાશે પણ આખરાની આફત 100% આવશે. એટલું સાચું છે કે દુનિયામાં પણ તેઓને બેચેન બનાવશે, તેઓ ઉપર જુલ્મ થશે, ગેરઇન્સાફ થશે, લડાઈઓ ફાટશે અને તેઓ દુઃખી થઈ જશે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે જ્યારે કોઈ શખ્સ હસદ કરતો હોય તો તેને મૂકી દો, તે તેની હસદની આગમાં જ બળતો હશે, તેને ક્યારેય પણ ચેન નહીં આવે. હવે આપણે વર્સ 55 તરફ વળીએ. યૌમા યગશાહુમુલ અઝાબુ મિન ફૌકિહિમ વ મિન તહ્તિ અરજુલિહિમ વયકૂલુ ઝૂકુ મા કુન્તુમ તઅમલૂન. કયામતના દિવસે જ્યારે અઝાબ તેઓને ઉપરથી ઢાંકી દેશે અને તેઓના પગની નીચેથી, અને કહેવામાં આવશે કે હવે ચાખો તે અઝાબને જે કામ તમે કરી રહ્યા હતા તેનું. આ આયા કયામતના દિવસે અઝાબનું ઝિકર કરે છે. જે ગુનાહોના કામ તેઓ કરી રહ્યા હતા આજે અઝાબ તેઓને ઘેરી વળ્યું છે. આયત કહે છે ચાખો તમે શું કરી રહ્યા હતા. આ એક સાયકોલોજિકલ પનિશમેન્ટ છે અને ડિક્લેર કરે છે કે કુદરતી અઝાબ ઇન્સાનના કરેલા કામોનું રિફ્લેક્શન આપે છે. તે દિવસે કોઈ ગુનેગાર છટકી નહીં શકે અને અઝાબ તેઓને ઘેરી વળશે. વર્સ 56માં કહે છે યા અબાદિયલ્લઝીના આમનુ ઇન્ન અર્ઝી વાસિઆ ફઈયાયા ફાબુદૂન. એ મારા મોમિન બંદાઓ, મારી જમીન ઘણી જ વાસ્ટ છે, ઘણી જ પોળી છે, તમે ફક્ત મારી જ ઇબાદત કરજો. અને પછી વર્સ 57માં કહે છે કુલ્લુ નફસિન ઝાયકતુલ મૌત, દરેક રૂહ મોતની મજા ચાખશે. સૂરતુલ બકરા આયા નંબર 156માં પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજઉન. હકીકતમાં અમે અલ્લાહ તરફથી છીએ અને ફરી અલ્લાહ તરફ જ પાછા વળશું. બે વસ્તુઓ દરેક ઇન્સાનની જિંદગીમાં છે, એક છે જન્મ અને એક છે મોત. બચ્ચાના જન્મ માટે આપણે બધી તૈયારીઓ કરીએ છીએ. બચ્ચાની માને આપણે એક્સપેક્ટન્ટ મધર કહીએ છીએ, પ્રેગ્નન્ટ મધર બોલાવીએ છીએ. પણ આપણે આપણી જાતને કોઈ દિવસ એક્સપેક્ટન્ટ મરહુમીન નથી બોલાવતા. પણ એક સમય આવે છે કે આપણે ઝઈફ થઈ જઈએ છીએ. ક્યારેક એવી બીમારી આવે છે, ક્યારેક કોઈ આપણું નજદીકનું ચાલ્યું જાય છે કે કોમમાં કોઈનું મોત થાય છે, ત્યારે આપણે મોતને નજદીકથી જુએ છે અને મનમાં ખ્યાલ આવે છે કે આટલી લાંબી સફર માટે આપણે શું તૈયારી કર્યા. એક વખત અકબર બાદશાહ બિરબલને એક લાકડી આપે છે અને એને કહે છે કે તારા જેવો મૂર્ખ માણસ હું ક્યાંય પણ નથી જોયો. તને કોઈ તારા કરતાં વધારે મૂર્ખ માણસ મળે ને તો તું એને આ લાકડી આપી દે છે. બિરબલ હંમેશા ગાંડા હોવાનો એક્ટિંગ કરતો હોય છે. અકબર બાદશાહને તેના જોક્સ પસંદ હોય છે. બિરબલ હસતા હસતા તેને સાચી વાતો કહી દેતો હોય છે. અમુક સમય પછી અકબર બાદશાહ બીમાર પડે છે. ઘણા ડૉક્ટર્સને બદલાવે છે પણ એની બીમારીમાં કોઈ ફેર નથી પડતો. એક વખત બિરબલ અકબર બાદશાહને મળવા જાય છે. બાદશાહ તેને કહે છે કે હવે મારી જિંદગી પૂરી થવા આવી, મને લાગે છે કે મારા બચવાની કોઈ આશા નથી. તો બિરબલ પૂછે છે કે તમે આવી લાંબી સફર ઉપર જઈ રહ્યા છો તો તમે શું તૈયારી કર્યા? અગાઉ તો તમે નાની નાની સફરમાં જતા ને તો તમે તમારા મિનિસ્ટરને, તમારા કોકને, તમારા ધોબીને બધું રાશન બધું લઈને નીકળતા, આ વખતે શું લઈ જાઓ છો? તો બાદશાહ જવાબ આપે છે કે આ સફરમાં તો કોઈ મારી સાથે નહીં આવી શકે, હું ઘણો જ દૂર જઈ રહ્યો છું અને ત્યાંથી પાછો પણ નહીં આવું. તો બિરબલ એને પૂછે છે તો તમે કઈ તૈયારી નથી કર્યા, તમે શું સારા કામ કર્યા? બાદશાહ બિરબલની સામે જુએ છે. બિરબલ તે લાકડી કે જે બાદશાહે તેને આપી હતી તે પાછી તેને આપે છે. બાદશાહ સમજી જાય છે કે બિરબલ શું કહેવા માગે છે. બે દિવસો પછી અકબર બાદશાહ મરી જાય છે. રસૂલની હદીસ છે કે તમે ફના થઈ જવા માટે પેદા કરવામાં નથી આવ્યા, તમે ફક્ત એક જગામાંથી બીજી જગામાં ટ્રાન્સફર કરવામાં આવશો, તમારું ઇન્તેકાલ થશે. ઇન્તેકાલનું મીનિંગ થાય છે ઇંગ્લિશ, અરેબિકમાં ઇન્તેકાલ કહે છે, ઇંગ્લિશમાં આપણે એને ટ્રાન્સફર કહીએ છીએ. મોત છે તે એક બ્રિજ છે જેના ઉપરથી તમે આ ઝંઝાળી દુનિયામાંથી નીકળી અને એક જુદી જ દુનિયામાં ચાલ્યા જશો. લોકોના દિલોમાં મોતનો ડર હોય છે, તેઓના નજરમાં મોત એક નાઇટમેર જેવું છે. ઇમામ અલી અલીસ્લામ એક વખત તેના એક બીમાર સહાબીની આયાદત માટે જાય છે તો જુએ છે કે તેના ચહેરા ઉપર સુકૂન ન હતું, તેઓ મોતથી ઘણા ડરી ગયા હતા. ઇમામ તેના સહાબીને એડ્રેસ કરે છે અને કહે છે, યા અબ્દુલ્લાહ, તમે મોતને બરોબર રીતે સમજ્યા નથી. તમે મને કહો કે જો તમારા શરીર ઉપર ઘણી જાતના વુન્ડ્સ છે, અમુક પાકી ગયા છે, અમુકમાં લોહી નીકળે છે, તમને નથી લાગતું કે તમે હમામમાં જાઓ અને તમારા આ બધા જખમોને સાફ કરી નાખો કે પછી તમને આ જ હાલતમાં રહેવું છે? ઇમામ અલી અલે ઇસ્લામના સહાબી જવાબ આપે છે કે યા અલી, મને તો જરૂર હમામમાં જવું છે અને મારી જાતને સાફ કરી અને ચોખ્ખા થઈ જવું છે. તો યા અબ્દુલ્લાહ, આ મોત છે હમામ જેવું છે, તમને છેલ્લો મોકો આપે છે કે તમે ગુનાહોની માફી માંગી લો અને તમે પાક થઈ જાઓ. તમારા દિલમાંથી બધું ગમ નીકળી જશે, તમારા શરીરનો દુખાવો પણ ચાલ્યો જશે. ઇમામ અલી અલેસ્લામના સહાબી આ શબ્દોને સાંભળે છે અને તેના ચહેરા ઉપર એક સુકૂન આવી જાય છે. મોતનો સામનો કરે છે અને અલ્લાહની રહેમા ઉપર આશા રાખે છે. પોતાની આંખોને બંધ કરે છે કે જે આંખો હકને જોઈ લીધી અને આખેરા તરફ કૂચ કરી ગઈ. અમીરુલ મોમિનીન એક એવા ઇન્સાન હતા કે જેઓએ ઘણી જ નજદીકથી જિંદગી અને મોતને તેઓ સમજી શક્યા હતા. તે સમજી ગયા હતા કે મોત છે આ ફાની દુનિયામાંથી છુટકારો છે અને આખેરાના દરવાજા ખુલી જશે. ઇતિહાસ બતાવે છે કે ઇમામ અલી અલેસ્લામ અનેક જંગો લડ્યા પણ કોઈ પણ જહાજમાં એક ટીપુ પણ નાહકનું લોહી નથી બહાવ્યા. હી નેવર શેડ અ ડ્રોપ ઓફ બ્લડ અનજસ્ટલી. આ એમની જિંદગીનું કોન્સેપ્ટ હતું. ઇમામ કહેતા, મને આખી દુનિયા અને એમાં જે કંઈ છે તે બધું મને આપવામાં આવે તો પણ હું એક કીડીના મોઢામાંથી કણ નહીં કાઢું. મોતના સમયે ઇમામ અલી અલેસ્લામના ચહેરા ઉપર એક ઊંડું સુકૂન હતું. અમીરુલ મોમિનીન હિંમત, દયા, ઇન્સાફ અને તકવાના સમંદર હતા. જે લોકોના દિલોમાં અલ્લાહ ઉપર ઈમાન નથી અને કયામતમાં નથી માનતે તેઓ માટે મોત એક ખોફ છે, એક થ્રેટ છે. વર્સ 58માં અલ્લાહ કહે છે, વલ્લદીના આમનુ વઆમિલુ સ્વાલિહાતિ લનુબવ્વિઅન્નહુમ મિનલ જન્નતિ ગુરફા તજરી મિન તહતિહલ અન્હારુ ખાલિદીના ફીહા નિઅમ અજરુલ આમિલીન. અને જે લોકો ઈમાન લાવ્યા છે અને અમલુ સ્વાલિહાત કરે છે, અમે જરૂર તેઓને જન્નતમાં ઊંચી જગ્યાના ગાર્ડન્સમાં રાખશું કે જેની નીચે નદીઓ વહેતી હશે. જે લોકો સારા કામ કરે છે તેઓ માટે કેટલું સુંદર એક અજર છે. જ્યારે કોઈ પણ શખ્સ અલ્લાહની ખુશી માટે કામ કરતું હોય તો તેના કલ્બમાં હંમેશા સુકૂન હશે, કોઈ પણ તરફ એને હસદ કે ગુસ્સો નહીં હોય. રસૂલની હદીસ છે કે અમુક ઘરો જન્નતમાં એવા ટ્રાન્સપેરન્ટ હશે કે તેઓનું અંદરનું બહાર દેખાશે અને તેઓનું બહારનું અંદર દેખાશે. તો એક સહાબી પૂછે છે કે યા રસૂલલ્લાહ, આવા ચેમ્બર્સ કોને આપવામાં આવશે? તો રસૂલ જવાબ આપે છે કે આ દરજ્જા તે લોકોને આપવામાં આવશે કે જેઓએ પોતાની જબાનને હંમેશા કંટ્રોલ કર્યું છે, ભૂખ્યાઓને હંમેશા જમાડે છે અને રાતના ઇબાદત માટે ઉઠે છે. અને 59માં, વર્સ 59માં કહે છે, અલ્લદીના સબરુ વઅલા રબ્બિહિમ યતવક્કલૂન. જેઓ સબર કરે છે અને તેઓના રબ ઉપર તવક્કલ રાખે છે, ભરોસો રાખે છે. અમલુ સ્વાલિહાતમાં સબર અને અલ્લાહ ઉપર ભરોસો બે ક્લિયર એક્ઝામ્પલ્સ છે. પોતાના ઈમાનને બચાવવા માટે દુશ્મનોની ટીકા પણ સહન કરે છે અને જિંદગીની તકલીફોને સબરથી સહન કરે છે. તેઓ પોતાની દોલત, સગાઓ કે દોસ્તો ઉપર નથી નપતા, તેઓ ફક્ત અલ્લાહ ઉપર જ ભરોસો કરે છે. હજારો માણસો તેઓની હસદ કરતા હોય કે તેને નુકસાન પહોંચાડતા હોય, પણ તેઓને કોઈ જાતનો ડર નથી હોતો, કારણ કે અલ્લાહ ઉપર પૂરો ભરોસો હોય છે. અમુક અહાદીસ રજૂ કરું છું સબર ઉપર. રસૂલ ફરમાવે છે કે સબર છે તે જન્નતના ખજાનામાંથી એક ખજાનો છે. ઇમામ મોહમ્મદ બાકીર અલ ઇસ્લામ ફરમાવે છે કે હકીકતમાં સાબિર લોકો કયામતના દિવસે હિસાબ કિતાબ વગર જન્નતમાં દાખલ થઈ જશે. અને ઇમામ રઝા અલ ઇસ્લામને પૂછવામાં આવ્યું કે તમારામાં કેટલું કોન્ફિડન્સ હોવું જોઈએ, તો ઇમામ જવાબ આપે છે કે અલ્લાહ સિવાય બીજા કોઈ ઉપર ભરોસો નહીં કરો. હવે પછીની આયતો આપણે આવતા લેક્ચરમાં ચાલુ રાખશું, અને હમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. એક વખત એક માણસ કે જેનું નામ ઝુહેર હોય છે, તે એના એક ક્લાસમેટ કે જેનું નામ યુસુફ હોય છે, 30 વર્ષ પછી એક હોટેલ લોબીમાં મળે છે. બંને એકબીજાને જુએ છે તો એટલા ખુશ થઈ જાય છે, એકબીજાને ભેટે છે. ઝુહેર જ્યારે યુસુફને જુએ છે તો જુએ છે કે એટલા સિમ્પલ હોય છે, એના કપડાં પણ એટલા સિમ્પલ હતા, અને એ બહુ જ શાંતિથી વાત કરી રહ્યો હતો. થોડીક વાર એ લોકો વાતો કરે છે તો ઝુહેર એ યુસુફને કહે છે કે મારી ગાડી બારે જ ઊભી છે, હું બોલાવું મારા ડ્રાઈવરને અને તમને તમારા ઘર સુધી પહોંચાડે. મને ખાલી, ઝુહેર કહે છે કે મને મારું સ્ટેટસ બતાવું તું કે હું કેટલો કમાયેલો માણસ છું, કારણ કે જ્યારે હું યુસુફને જોયો તો એના મોઢા ઉપર એટલી ખુશી ન દેખાણી. તો મને કહે છે, યુસુફ કહે છે કે ના, મારી પાસે પણ મારી ગાડી બારે છે અને આપણે પછી ફરી ક્યારેક મળશું. તો અમે એકબીજાના ટેલિફોન નંબર એક્સચેન્જ કર્યા અને અમારા જે કોન્ટેક્ટ્સ હતા એકબીજાને કર્યા. એ જ્યારે ઝુહેર લખે છે કે યુસુફ જ્યારે મારું કોન્ટેક્ટ લીધો તો હું જોયો કે એના મોઢા ઉપર થોડી ખુશી આવી. મને મારી રેન્જ રોવરમાં એને મૂકવું હતું, પણ એ કબૂલ ન કર્યો. એ કે મારી 2001 હોન્ડા એકોર્ડ બારે પડી છે, એમાં હું ચાલ્યો જઈશ. 2-3 દિવસ પછી ઝુહેર એના આ ફ્રેન્ડને એના ઘરે લંચ માટે ઇન્વાઇટ કરે છે. ઝુહેર કહે છે કે મને એને બતાવવું હતું કે હું કેટલો સક્સેસફુલ બિઝનેસમેન છું, પણ આ બધું મેળવવા માટે હું ઘણો જ મોટો મોર્ગેજ લીધો હતો અને હું પોતે ઘણો જ મોટા કર્જામાં ડૂબી ગયો હતો. અમે વાતો કરતા હતા, લંચ એને અમે સર્વ કર્યા, તો પછી હું એને પૂછવા ગયો કે યુસુફ તું ક્યું કામ કરે છે? તો કે મારું એક સ્મોલ બિઝનેસ છે, યુસુફ જવાબ આપે છે. પણ ખાસ કરીને હું એક રિયલ એસ્ટેટમાં રહું છું. તો ઝુહેર એને કહે છે કે હું તને કેવી રીતે મદદ કરી શકું? તો મને કહે છે કે ના, યુસુફ કહે છે આઈ એમ ફાઇન. હું એને એટલે સુધી કહું છું કે તને જો બેંકમાંથી લોન લેવા હોય તો હું તને મદદ કરી શકું, તો એ મારી સામે સ્માઇલ કરે છે ફક્ત. અને પછી ત્યાંથી ચાલ્યો જાય છે યુસુફ અને મને કહે છે કે હું એક દિવસ તને પણ મારા ઘરે બોલાવીશ. એ વાતને અમુક સમય પસાર થયો, અઠવાડિયું 10 દિવસ. પછી યુસુફ ઝુહેરને અને એની વાઇફને એના ઘરે લંચ માટે બોલાવે છે. એની વાઇફ જરાક અચકાય છે. ઝુહેરને કહે છે કે આપણે આના ઘરે ક્યાં જાશું, એનું ઘર કેવું હશે. એ બહુ સિમ્પલ માણસ દેખાય છે. તો ઝુહેર એની વાઇફને સમજાવે છે કે આ મારો ક્લાસમેટ છે, 30 વર્ષ પછી અમે મળ્યા છે, તો તું ચાલ એટલીસ્ટ આપણે એના ઘરે લંચ ખાઈ આવે. અમે સરનામું ગોતતા ગોતતા એના એસ્ટેટ હતું ને એના દરવાજા પાસે, એસ્ટેટ એટલે આખું મોટું એસ્ટેટ હતું, એના દરવાજા પાસે પહોંચ્યા અને ત્યાં એક ગાર્ડ હતો. અમે એને પૂછીએ છીએ કે યુસુફ ક્યાં રહે છે, તો એ ગાર્ડ અમને જરાક જોવા બેઠો અને પછી કહે છે કે કોઈક એવું નામ આપ્યો કે એ સર સો એન્ડ સો. હું તો સમજ્યું નહીં. ઝુહેર કહે છે, કીધું હા યુસુફ પણ એનું નામ છે, કે હા. અમને બતાવે છે એનું ઘર, આખું એસ્ટેટ હતું. અમે ઘરમાં દાખલ થયા. જ્યાં એસ્ટેટમાં એના ઘર પાસે પહોંચ્યા તો 12-4 ગાડીઓ ઊભી હતી. અમે ઘરમાં દાખલ થયા. યુસુફ અમને ઇન્વાઇટ કરે છે એના ઘરે. ત્યાં સિટિંગ રૂમમાં અમે, બહુ જ ફાઇન મકાન હોય છે અને 4 બેડરૂમ્સ હોય છે અને એટલું ક્લાસિકલ મકાન હોય છે. અમે ત્યાં સિટિંગ રૂમમાં બેઠા હોઈએ છે ને, તો તરત મારી નજર એનું સામે જે મેન્ટલ પીસ હતું ને એના ઉપર હું જોયો કે હું જે કંપનીમાં કામ કરી રહ્યો છું ને એનું એક ગિફ્ટ ત્યાં કંપનીના નામનું એના મેન્ટલ પીસ ઉપર પડ્યું હતું. હું વિચાર કરું છું કે આ કંપનીના, હું જેમાં કામ કરું છું એ કંપનીના નામનું ગિફ્ટ એની પાસે કેમ આવ્યું. થોડીક એમ જ વાતચીત થઈ, પછી એ મને પૂછા કરે છે કે તને તારા મેનેજરનું નામ ખબર છે, તો કહે છે હા. તરત જ ઝુહેર એના મેનેજરનું નામ આપે છે. તો એ સ્માઇલ કરે છે, કહે છે મેનેજર તને કાંઈ કીધું છે, કે ના. હવે એને યુસુફ કહે છે કે આ જે કંપનીમાં જે તું કામ કરે છે ને એ મારી કંપની છે. હું તને એટલું જ કીધું કે મારું નાનું બિઝનેસ છે પણ રિયલ એસ્ટેટ છે, આ આખું એસ્ટેટ મારું છે, આ બધા મકાન, આ બધી ગાડીઓ બારે ઊભી છે એ બધી મારી છે. હવે ઝુહેર કહે છે કે હું એટલો ભૂઠો પડી ગયો, મારા મોઢામાંથી શબ્દો પણ નહોતા નીકળતા કે હું એને યુસુફ કહું કે સર કહું. હું તરત જ એની સામે જોઈ રહ્યો અને રજા માંગ્યો કે મને હવે રજા આપો, લંચ ખવાઈ ગયું હતું. તો યુસુફ ખુશ થાય છે અને એ લોકો બંનેને રજા આપે છે. કહેવાનું મતલબ એટલું જ કે એક હતો કે જે પૂરા કરજામાં ડૂબેલો હતો, પણ એનો દેખાવ એવો હતો કે જાણે એ કોઈ મલ્ટીમિલિયનર છે, અને બીજો મલ્ટીમિલિયનર હતો પણ એનો દેખાવ એટલો સિમ્પલ હતો કે એ બિલકુલ કાંઈ દેખાવ ન કર્યો. બસ કહેવાનું એટલું જ કે ઘણી વખતે આપણે માણસોને મિસઇન્ટરપ્રિટ કરીએ છીએ, આપણે માણસોને ઓળખી નથી શકતા, કારણ કે એ લોકો એટલા સાદા કપડામાં અને એટલા સિમ્પલ બેઠા હોય છે કે એ માણસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એ કેટલો ઊંડો છે, એ કેટલો ભણેલો છે એ આપણે એને નથી સમજી શકતા, કારણ કે એ બહુ જ સિમ્પલ રીતે માણસોની સામે આવે છે. અને હકીકતમાં બધી આંગળીઓ સરખી નથી હોતી, બસ આખીરમાં દ્વાર છે કે પાક પરવરદિગાર આપણને તૌફીક આપે કે આપણે અલ્લાહની નિયમાને સમજી શકીએ, આપણા ગુનાહોની માફી માંગીએ. મુબારક રજબનો મહિનો ચાલી રહ્યો છે, ઇસ્તગફારનો મહિનો છે. આ એ મહિનો છે કે જે મહિનામાં અલ્લાહની રહેમા ધીમા વરસાદની જેમ વરસે છે. આપણે આ મહિનાનો લાભ ઉઠાવીએ, આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે અલ્લાહ, અલ્લાહની પાસે આપણે ઇસ્તગફાર કરીએ, આપણા જમાનાના ઇમામને અલ્લાહ ઝુહૂર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.